મંદવાડની લીલા અને અંતિમ વિદાય. ત્રિવિધ તાપોથી કષ્ટ પામેલા દુઃખી જીવો તેમની પાસે આવે તો તેમને પૂજ્ય માસી આશીર્વાદ આપી તેમના દુઃખોને દૂર કરવા શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા. પૂજ્ય મામા તથા મોટા મોટા મુક્તોને સેવા કરી રાજી કર્યા હોવાથી અને તેઓ પોતે પણ મુક્ત સ્થિતિના હોવાથી તેમની પ્રાર્થના શ્રીજી મહારાજ તરત સ્વીકારી દુઃખીઓના કષ્ટોનું નિવારણ કરી આપતા. અમુક લોકોના પ્રારબ્ધ કર્મોના કષ્ટો પોતે ગ્રહણ કરી પોતાના દેહ દ્વારા મંદવાડ રૂપે બતાવતા. એમણે સ્વતંત્રપણે ગ્રહણ કરેલો મંદવાડ ક્યારેક લાંબો ચાલતો, પણ તેઓ ઈચ્છે ત્યારે મંદવાડને રજા પણ આપી દેતા ને સ્વસ્થ થઈ જતા. ત્યારે નબળાઈ કે અશક્તિના કોઈ ચિહ્નો પણ જણાવતા નહીં. આવું ઘણી વાર બનતું. કોઈ વાર મંદવાડ લાંબો ચાલે તેમ છતાં પોતાનો મંદવાડ દૂર કરવા માટે શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા નહીં. સેવકો પ્રાર્થના કરવાનું કહે ત્યારે એમ કહેતા કે તમારા મામાએ પોતાને માટે મહારાજને પ્રાર્થના કરવાની ના પાડી છે, એટલે હું મારે માટે પ્રાર્થના કરતી નથી. કારણ કે મામા એમ કહેતા કે મહારાજ પાસે પોતાને માટે માગવું એ સકામ ભાવ કહેવાય. આ દેહનું શું છે? મહારાજની મૂર્તિમાં જોડાઈ જઈએ તો દેહના દુઃખ જેવું કાંઈ રહેતું નથી. મહારાજની મૂર્તિમાં તો નકરું સુખ જ છે. દેહ રૂપે વર્તીએ તો દુઃખ લાગે ને? મુક્તોને તો દેહભાવ છે જ નહીં, પણ દેહધારી સામાન્ય મનુષ્ય તો ફક્ત બાહ્ય દ્રષ્ટિએ જુએ એટલે એને તો એમ જ થાય કે આમને કેટલું બધું કષ્ટ પડતું હશે. માસીને તો દેહના કષ્ટ જેવું કંઈ લાગતું જ નહીં. પાછલી અવસ્થાએ તેમણે મંદવાડ ગ્રહણ કર્યો તે લાંબો ચલાવ્યો. તેમાં 22 નવેમ્બર 2009ના તો મંદવાડ ઘણો જ વધી જતા અંત અવસ્થા જેવું થઈ ગયું. એ વખતે મહારાજ, બાપાશ્રી અને મામા સહિત અનેક મુક્તો માસીને ધામમાં તેડવા આવ્યા હતા. ત્યારે ત્યાં હાજર રહેલા સેવકોને કહ્યું કે મહારાજ, બાપા તેડવા આવ્યા છે, તો અત્યારે મારી સાથે જેને આવવું હોય તેને હું મારી સાથે ધામમાં તેડી જઈશ. આ સાંભળી સેવકોએ ઘણી પ્રાર્થના કરી કે આપ મહારાજને કહો કે હજી આપની આ લોકમાં ઘણી જરૂર છે, હમણાં ધામમાં જતા રહેશો તો કેટલાય કાર્યો અટકી પડશે, માટે શ્રીજી મહારાજ, બાપાશ્રી ને મામાને અમારા સૌ વતી વિનંતી કરી કહો કે આપને રાખે. સેવક સેવિકાઓની અતિ આજીજીપૂર્વકની વિનંતીથી ત્યારે તો મહારાજ માસીને રાખી ગયા. ત્યારબાદ તબિયતમાં થોડો સુધારો થયો, પરંતુ માસી પોતાની અંતરંગ સેવિકાઓને કહેતા કે આ બધાએ પ્રાર્થના કરી મને રાખી છે, પણ આ વખતે હું હવે ઊભી થઈ શકવાની નથી. અને ખરેખર બન્યું પણ એવું જ કે તેઓ તે મંદવાડમાંથી ઊભા ન થયા, કારણ કે તેમની પોતાની મરજી જ સંપૂર્ણ સ્વસ્થ થવાની ન હતી. સેવકોની પ્રાર્થનાથી મહારાજે માસીને વધુ એક વર્ષ દર્શનીય રાખ્યા, પરંતુ મોટે ભાગે તેઓ પથારીવશ જ રહ્યા ને જગત પ્રત્યે વધુ ને વધુ ઉદાસીન રહેવા લાગ્યા. દિવસમાં વધુ સમય તેઓ ઊંડા ઉતરી મૂર્તિના ધ્યાનમાં મગ્ન રહેતા. ધ્યાનમાંથી જ્યારે જાગૃત થાય ત્યારે સેવકો પાસે કથા કરાવે, કીર્તનો ગવરાવે, ધૂન કે નામ જપ કરવાનું કહે વગેરે પ્રભુ પ્રસન્નતાની ક્રિયાઓ કરાવતા. ભોજન પ્રત્યે પણ રૂચિ સાવ ઓછી કરી નાખેલી. સેવકો બહુ આગ્રહ કરે ત્યારે માંડ એક બે ગ્રાસ જમાડે. આમ ખોરાક સાવ ઓછો થઈ જવાથી શરીર વધુ ને વધુ અશક્ત થવા લાગ્યું. સેવિકાઓ પગની કસરત કરવાનું કહે તો પોતે એમ બોલે કે મારે હવે ક્યાં ચાલવું છે, હવે તો બસ તમારા મામા અને મહારાજ આ દેહમાંથી છોડાવી મૂર્તિના સુખમાં લઈ જાય તેની જ રાહ જોઉં છું. આમ પૂરું વર્ષ પથારીમાં જ પસાર કર્યું. શરીરની આવી નાદુરસ્તી હોવા છતાં જ્યારે સભા પ્રસંગ હોય અને મહારાજની આરતી ઉતારવાની હોય તે વખતે શરીરમાં પોતે સ્ફૂર્તિ જણાવતા ને પ્રસન્ન ચિત્તે ઉત્સાહથી મહારાજની આરતી કરી બધાને આત્યંતિક મોક્ષના છેલ્લા જન્મના આશીર્વચનો આપતા. દરેક વખતે શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા વિશે વધુ ભારપૂર્વક જણાવતા. ભલે બધો વ્યવહાર કરો, પણ થોડો સમય કાઢીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાનો અભ્યાસ કરો. ધ્યાન કરવું એ મામાને બહુ જ ગમતું, માટે બધા ધ્યાનનો અભ્યાસ કરો એમ આગ્રહપૂર્વક જણાવતા પોતાની સેવામાં રહેલી સેવિકાઓને પણ ઘરમાં નિષ્ક્રિય બેસી ન રહેતા ધ્યાન કરવાનું કે માળા ફેરવવાનું કહેતા અને કહેતા કે મારે જ્યારે તમારું કામ હશે ત્યારે તમને બોલાવીશ, પણ ત્યાં સુધી મહારાજને સંભાળો. જગતની બહુ વાતો નહીં કરતા માળા કે ધ્યાનમાં સમય વિતાવો. પછી બધી સેવિકાઓ પણ તે પ્રમાણે વર્તવા લાગી, તેથી માસી ખૂબ રાજી થતા. સેવિકાઓ અને સેવકો માસીની સેવામાં હંમેશા તત્પર રહેતા. કોઈ થાક કે કંટાળાની વાત કરતા નહીં, બધા દિવ્ય ભાવે સહિત ઉત્સાહપૂર્વક માસીની સેવા કરતા. દરેકને એ ખ્યાલ હતો કે માસીની સેવા કરવાથી શ્રીજી મહારાજ, બાપાશ્રી અને મામા ખૂબ રાજી થશે અને આપણું જીવન ધન્ય બની જશે. એક ડોક્ટર સેવકે પણ પોતાની દવાખાનાની પ્રેક્ટિસ છોડી રાત દિવસ માસીની સેવામાં રહી હૃદયના ખરા ભાવથી માસીની સેવા કરી રાજીપો મેળવ્યો. ધામમાં જવાના બે દિવસ પહેલા સેવકોને બોલાવી છેલ્લી આજ્ઞાઓ આપી, પરંતુ એ વખતે કોઈને ખ્યાલ ન આવ્યો કે માસી અત્યારે આવું શા માટે બોલે છે. એ આજ્ઞાઓ આ પ્રમાણે હતી. શ્રીજી મહારાજે કહ્યું છે કે મારી આજ્ઞા પૂરેપૂરી પાળજો, તો એ પ્રમાણે શિક્ષાપત્રીની આજ્ઞા મુજબ રહેજો. ધર્માદો પૂરેપૂરો કાઢવો. કોઈ ગરીબ હોય અને પરિસ્થિતિ સારી ન હોય તો ઓછું આપે, પણ ધર્માદો તો કાઢવો જ. ગરીબોને મદદ કરવી, આપણી પાસે ઓછું હોય તો ઓછું આપવું, પણ જેમ તેમ બોલીને તેમનું અપમાન કરી કોઈના નિસાસા ન લેવા. ઘણા પૈસાવાળા પોતે ઘણી વસ્તુ લે અને ગરીબોને ન આપે અને તેમનું અપમાન કરે, એમાં મહારાજ રાજી ન થાય. મહારાજની આજ્ઞા ઠેઠ સુધી પાડજો અને ભગવાન ભજી લેજો. ધ્યાન કરવાનો અભ્યાસ કરજો. ધ્યાન કરી મૂર્તિ પાકી કરવાના પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરશો તો મહારાજ અને તમારા મામા ઘણા રાજી થશે. પૂજ્ય માસીના છેલ્લી અવસ્થામાં બોલાયેલા આ આજ્ઞા વચનો જોતા એમ જ જણાય છે કે આ વચનો સ્વયં શ્રી હરિજીએ તેમનામાં રહીને કયા હોય. આ સાદા જણાતા વચનો પણ સમગ્ર જીવનનું આમૂલ પરિવર્તન કરવા ને ચૈતન્યની ઉર્ધ્વગતિ કરાવવા માટે સક્ષમ છે. સેવિકાઓને બોલાવી તેમના ઉપર પાણી છાંટી છેલ્લા જન્મના આશીર્વાદ આપી તેઓને પણ ઉપર મુજબની આજ્ઞા પ્રમાણે વર્તવાનું જણાવ્યું. સેવિકાઓને પણ એ વખતે ખ્યાલ આવવા ન દીધો. બે ત્રણ દિવસોથી સેવિકાઓને એટલું પૂછ્યા કરતા કે પાંચમ ક્યારે છે, આજે કઈ તિથિ થઈ, અને તારીખ 26 નવેમ્બર શુક્રવારે તો સવારથી જ શરીરમાં સ્ફૂર્તિ બતાવવા માંડી. જાણે મંદવાડને રજા આપી દેવાના હોય એ રીતે વર્તવા લાગ્યા. એક વર્ષથી ચાલતા લાંબા મંદવાડના લક્ષણો જાણે અદૃશ્ય થઈ ગયા. સવારે સ્નાન કરતી વખતે જ આગ્રહપૂર્વક માથું પણ ધોવરાવ્યું. સેવિકાઓએ કહ્યું, માથું બપોરે ધોઈશું, અત્યારે ફક્ત સ્નાન કરી લો, આવી અશક્તિમાં માથું ધોવાથી ઠંડી લાગશે. તેમ છતાં સવારે જ માથું ધોવરાવ્યું અને ચહેરા ઉપર સ્ફૂર્તિ જણાવી સેવિકાઓને પૂછ્યું, આજે પાંચમ છે ને? સેવિકાઓએ હા પાડી એટલે આનંદમાં આવી ગયા. જાણે પોતે ટાઈમ ટેબલ સેટ કરી રાખ્યું હોય તે પ્રમાણે દરેક ક્રિયાઓ કરવા લાગ્યા. પહેલા તો રોજ સેવક સેવિકાઓ ખાવા માટે કે કોઈ કસરત કરવા માટે કે ડોક્ટરના કહેવા મુજબ તડકામાં થોડીવાર બેસવા માટે કહેતા તો પોતે તેમાં જરા પણ રૂચિ ન દેખાડતા અને ના પણ પાડી દેતા. પરંતુ તે દિવસે તો પોતે દરેક ક્રિયા કરવામાં અનેરો ઉત્સાહ બતાવ્યો. સામેથી જ કહેવા લાગ્યા કે મને તડકામાં બેસાડો, લાવો થોડો જ્યુસ આપો. એમ કહી પોતાના હાથમાં ગ્લાસ લઈ જ્યુસ પીધો. પગની થોડી કસરતો પણ કોઈની મદદ લીધા વગર જાતે કરી બતાવી. બપોરે ઠાકોરજી જમાડવા પણ બેઠા થયા અને થાળ પણ પોતાની મેળે જ જમ્યા. દરરોજ તો સેવિકાઓની મદદથી બધી ક્રિયા કરતા, પણ એ દિવસે તો સ્વતંત્ર રીતે બધી ક્રિયાઓ કરવા લાગ્યા. જાણે દર્શાવતા હોય કે મંદવાડ તો દેખાવ માત્ર તમને બધાને સેવા કરવા ને પ્રારબ્ધ કાપવા રાખ્યો છે, સ્વતંત્રપણે મેં ગ્રહણ કરેલો છે, હું ધારું ત્યારે તેને રજા આપી શકું છું. બપોરે લગભગ 2:30 વાગ્યે સેવિકાને કહ્યું કે મિશનમાં જઈ ભગવાનને જગાડો. સેવિકાએ કહ્યું કે માસી, હજી તો 2:30 વાગ્યા છે ને ભગવાન પોઢ્યા છે. તો કહે કે હું જાગું છું એટલે ભગવાન પણ જાગશે. પછી કહે કે મને તૈયાર કરો, મારે મહારાજની આરતી કરવા જવું છે. પ્રાર્થના હોલમાં જઈ 3:30 વાગે પોતે મહારાજની આરતી ઉતારી. સેવિકાઓને કહ્યું, મારે આનંદનો દિન આજરે એ કીર્તન બોલો. સેવિકાઓએ એ કીર્તન ગાયું ત્યારે માસીનો ચહેરો અનેરા આનંદથી પુલકિત થઈ ઉઠ્યો. આ વાત કોઈ સેવિકાથી અજાણ ન રહી. મનમાં જાણે કહેતા હોય કે મહારાજ, તમારું સોંપેલું જીવન તમારી આજ્ઞા પ્રમાણે જીવી જીવોને તમારા તરફ વાળી અને હવે તમારી પાસે આવવાનો સમય થઈ ગયો છે. ત્યારબાદ તમારી મૂર્તિ વિના મારા નાથ એ કીર્તન ગૌરાવ્યું. એ કીર્તન સાંભળતા જ પોતે મહારાજની મૂર્તિ સાથે તદ્રુપ થઈ ગયા ને મૂર્તિમાં ઊંડા ઉતરી ગયા. એ કીર્તન માસીને એટલું બધું પ્રિય હતું કે તે લગભગ દરરોજ ગાતા ને ગૌરાવતા. ત્યાર પછી ધૂન કરાવી ઘરે આવ્યા. સાંજે 6 વાગે ફરી પાછા મહારાજની આરતી કરવા ગયા. આટલી બધી સ્ફૂર્તિ દાખવતા હોવાથી અને માસીના ચહેરા પર અનેરો આનંદ છવાઈ ગયેલો જોઈ બધાને આનંદ આનંદ થઈ ગયો કે માસીએ હવે મંદવાડને ચોક્કસ રજા આપી દીધી છે. બધા ઉત્સાહમાં આવી ગયા. પરંતુ એ આનંદ ઉત્સાહ ક્ષણજીવી સાબિત થયા. તેઓને કોઈ કલ્પના પણ ન હતી કે માસી શું ધારીને બેઠા છે. રાત્રે 10:22 વાગે સેવિકાઓને કહે, જો અક્ષરધામની મહારાજની મૂર્તિમાંથી દિવ્ય તેજ નીકળે છે. આટલું છેલ્લું વાક્ય બોલી રહ્યા અને ચહેરા પર આનંદની રેખા ઉપસી આવી ને તેમણે આંખો બંધ કરી દીધી. સેવિકાઓએ વિચાર્યું કે આજે આખો દિવસ માસીએ ઘણો શ્રમ લીધો છે એટલે થાકી ગયા હશે, એટલે ભલે સૂતા. પરંતુ સેવિકાને આશ્ચર્ય તો એ વાતનું થયું કે ઉપર્યુક્ત વાક્ય બોલી માસી તરત જ કઈ રીતે સૂઈ ગયા? પછી માસીને ખલેલ ન પડે એ રીતે ધીમેથી ચાદર ઓઢાડી લાઈટ બંધ કરી રૂમની બહાર આવી ગયા. માસીએ પણ આ વખતે જાણે નક્કી કર્યું હોય કે બધા પ્રાર્થના કરી મને ધામમાં જતા રોકશે અને મારે રહેવાની ઈચ્છા નથી, એટલે પોતે આટલું બોલી તરત જ દેહ લીલા સંકેલી લીધી અને પોતે જે સુખમાં હતા તે જ સુખમાં લીન થઈ ગયા. રૂમની બહાર આવ્યા પછી દવા આપવાનો સમય થયો હોવાથી સેવિકાને એમ થયું કે માસી પૂરા ઊંઘમાં આવે એ પહેલા દવા આપી દઈએ તો પછી તેમને ખલેલ ન પડે ને શાંતિથી તેઓ સૂઈ શકે. આમ વિચારી દવા આપવા રૂમમાં જઈ લાઈટ ચાલુ કરી, પણ માસીએ તેનો પ્રતિભાવ ન આપ્યો. ચહેરા પર એ જ આનંદની ઉપસેલી રેખા અકબંધ હતી. આમ જોઈ સેવિકાના મનમાં ધ્રાસકો પડ્યો કે હું રૂમની બહાર ગઈ એટલી વારમાં માસીને શું થઈ ગયું? તેણે બીજા રૂમમાં બેઠેલી અન્ય સેવિકાઓને બોલાવી. બધાએ માસી માસી કહી બોલાવ્યા, પરંતુ માસીએ તો કોઈ ઉત્તર આપ્યો નહીં કે કોઈ હલનચલન કર્યું નહીં. બધા અવાચક થઈ ગયા કે આ શું બની ગયું. કોઈ બની ગયેલી હકીકત માનવા તૈયાર ન હતા. બુદ્ધિ જે હકીકત રજૂ કરતી હતી મન તે માનતું ન હતું. મનમાં કોઈ ચમત્કાર થવાની આશા હતી. દરેકને ખ્યાલ આવી ગયો હતો કે સૌના પ્યારા પૂજ્ય માસી હવે તેઓ વચ્ચે નથી રહ્યા. છતાંય મનમાં એક જૂઠી આશા હતી કે હમણાં માસી જાગશે ને કંઈક બોલશે. પરંતુ મહારાજની મરજી કંઈક જુદી જ હતી. પોતાના વહાલા મુક્તને તેમણે પોતાના સુખમાં ખેંચી લીધા હતા. બધા પર તો જાણે આભ ફાટ્યું હતું. મનમાં એક જ વિચાર ઘૂંટાયા કરતો હતો કે માસી આમ અચાનક ચાલ્યા ગયા. અત્યારે સેવિકાઓને માસીના સવારથી આનંદમાં રહેવાના રહસ્યની જાણ થઈ. પોતે નક્કી કર્યું હતું કે આજે પાંચમે મારે શ્રીજીના સુખમાં જતા રહેવું છે અને માટે જ સવારથી ઉત્સાહમાં હતા. મંદવાડને રજા આપી જાણે ક્યારેય મંદવાડ હતો જ નહીં. પોતાની દરેક ક્રિયા આનંદ અને ઉત્સાહથી કરી અને રાત્રે સ્વતંત્રપણે દેહનો ત્યાગ કરી સુખમાં ગરકાવ થઈ ગયા. મહારાજ અને અનાદિમુક્ત પૂજ્ય મામાએ એ વખતે સૌને ધીરજ પ્રેરી. થોડી કળ વળતા સેવિકાઓએ મિશન પરિવારના અન્ય સભ્યોને જાણ કરી. બધા સભ્યો તરત જ હાજર થઈ ગયા. હવે શું કરવું તેની વિચારણા કરી સત્સંગ સમાજને જાણ કરી. આવા કપરા સમયમાં પણ સેવિકાઓએ સંયમ ને ધીરજ રાખી માસીને તૈયાર કર્યા. ઘણા લોકો તો રાત્રે જ દર્શન કરવા આવી ગયેલા. બીજે દિવસે સવારના 9 વાગ્યાથી સત્સંગી હરિભક્તો માટે પૂજ્ય માસીના અંતિમ દર્શનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેમ જેમ સવાર પડતી ગઈ તેમ તેમ દર્શનાર્થીઓનો ધસારો વધવા લાગ્યો. એટલા બધા લોકોનો સમૂહ એકઠો થયો હોવા છતાં વાતાવરણમાં એક પ્રકારની શાંતિ હતી. બધા સ્વામિનારાયણ નામનો મંત્ર જપતા હતા અને શાંતિથી માસીના દર્શન કરતા હતા. આ વખતે સેવકો અને સેવિકાઓએ પૂરતી વ્યવસ્થા ગોઠવી હતી કે જેથી આવનાર દરેક જણને સંતોષપૂર્વક માસીના દર્શન થઈ શકે. દરેક જણ શાંતિથી દર્શન કરતા જાય અને બહાર આવતા જાય. ગુરુકુળના વિદ્યાર્થીઓએ આવીને જનમંગલ સ્તોત્રનો પાઠ કર્યો ત્યારે વાતાવરણ વધુ દિવ્ય બની ગયું હતું. માસીને પુષ્પાંજલિ અર્પ્યા બાદ 1 વાગે માસીની છેલ્લી આરતી ઉતારવામાં આવી. આરતી બાદ માસીને પાલખીમાં બેસાડ્યા ત્યારે સેવિકાઓએ ને સેવકોએ જે ધીરજના બંધ બાંધી રાખ્યા હતા તે છૂટી પડ્યા. બધા સજળ નેત્રોએ માસીની અંતિમ વિદાય નિહાળી રહ્યા. કોણ કોને દિલાસો આપે? બધા સરખી જ મનોવેદના અનુભવી રહ્યા હતા. મન માનતું ન હતું કે આ છેલ્લી વિદાય છે. હવે આ મૂર્તિના મનુષ્ય રૂપે ફરી ક્યારેય દર્શન નહીં થાય એ વિચારે જ બહેનોનો સમૂહ પણ માસીની પાલખીની આજુબાજુ મીટળાઈ ગયો. ભાઈઓએ દરેકને શાંતિ જાળવવા અનુરોધ કર્યો, પરંતુ એ વખતે તે શક્ય ન હતું. બધા વિલાપ કરતા હતા. તેમના વહાલા માસીની વિદાય તેમનાથી સહેવાતી ન હતી. કેટલાય બહેનો માસીની પાલખીની સાથે સાથે ચાલી માસીની જ્યાં અંતિમ વિધિ કરવાની હતી ત્યાં સુધી ગયા. કદાચ આ પહેલો જ પ્રસંગ હશે કે વાડજની એ કૈલાસ ભૂમિમાં આટલી મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હોય. ત્યાં પહોંચતા પહેલા રસ્તામાં અસંખ્ય લોકો માસીના દર્શન કરી ધન્ય બન્યા. પાલખીમાંથી સેવકો પ્રસાદીના પુષ્પો ને રૂપિયા ઉછાળતા તે માસીની અંતિમ સ્મૃતિના પ્રતીક રૂપે લોકો લઈ લેતા હતા. સ્મશાન ભૂમિમાં પણ અશ્રુભીની આંખ હોવા છતાં બધા સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ સતત કરતા હતા. સાંખ્ય યોગી બાઈઓએ છેલ્લી આરતી ઉતાર્યા બાદ માસીના પવિત્ર દેહને ચિતામાં પધરાવવામાં આવ્યો. ઘી તથા સુગંધિમાન દ્રવ્યોનું લેપન કર્યા બાદ અગ્નિ અર્પણ કરતી વખતે અગ્નિ સ્પર્શતો ન હતો. એ વખતે સેવકને પૂજ્ય મામાએ વર્ષો પહેલા કહેલી વાત યાદ આવી. મામાએ કહ્યું હતું કે તમારા માસી લાડુબા જીવુબા જેવા મહાસતી છે, એટલે તેમને અગ્નિ સ્પર્શ નહીં કરે. પણ હું જે રીતે પ્રાર્થના શીખવાડું એ રીતે તમે પ્રાર્થના કરશો પછી જ અગ્નિ સ્પર્શ કરશે. ત્રણ ચાર વખત પ્રયત્ન છતાં અગ્નિ સ્પર્શ કરતો ન હતો. પછી સેવકની પ્રાર્થના બાદ અગ્નિએ સ્પર્શ કર્યો ને અગ્નિ સંસ્કાર થયા અને માસીનો પંચભૂતાત્મક દેહ પંચભૂતમાં વિલીન થઈ ગયો. તારીખ 27 નવેમ્બર 2010, બપોરે 3 વાગ્યે અંતિમ વિધિ સંપન્ન થઈ. માસી મૂર્તિને સુખે સુખિયા થયા તે તિથિ 5મ હતી. તેઓ તે તિથિ 2 દિવસ પહેલાથી જ સંભાળતા હતા. મામાની અંતર્ધાન તિથિ પણ 5મ હતી. તેઓ જાણે કહેતા હોય કે હું પતિવ્રતા સ્ત્રી છું એટલે પતિ વગર મારું નોખું અસ્તિત્વ ન સંભવે. તેઓના નામમાં મારું નામ, તેમના સ્મરણમાં મારું સ્મરણ, તેમની ઓળખમાં મારી ઓળખ છે, માટે મારી જુદી સ્મૃતિ નહીં, તેમના ભેળી જ મારી સ્મૃતિ. એટલે તેમની તિથિના દિવસે હું પણ એમની સાથે શ્રીજી મહારાજની મૂર્તિમાં વિલીન થઈ રહીશ. આ રીતે પૂજ્ય લીલા માસી ભૌતિક દેહથી અદૃશ્ય થઈ ગયા છે. પરંતુ મુક્તોને આવાગમન ન હોવાથી મહારાજની સાથે સદાકાળ દિવ્ય ભાવે સત્સંગમાં રહે છે. કોઈ ભક્ત અતિહેતથી દિવ્ય ભાવે તેમને સંભાળે ને પ્રાર્થના કરે તો તેની પ્રાર્થના સ્વીકારી જરૂર તેને સહાય કરે છે. બાપાશ્રી પણ કહે છે કે મુક્ત અદૃશ્ય હોય પણ દિવ્ય ભાવે સંભાળે તો પ્રગટ જેવું જ કામ કરે છે. મુક્તરાજ પૂજ્ય માસીએ અનેક સેવિકાઓ ને સેવકોમાં સંસ્કાર સિંચન કરી તેઓનું ઉત્કૃષ્ટ પ્રકારે જીવન ઘડતર કર્યું છે. અનેકની ત્રિવિધ તાપથી રક્ષા કરી, કષ્ટો દૂર કરી સુખ, શાંતિ, આરોગ્ય ને સમૃદ્ધિ પ્રદાન કર્યા છે. સત્સંગના અગ્રગણ્ય સંતો ને હરિભક્તો પણ પૂજ્ય માસીનો આદર કરતા ને તેમની પાસેથી શુભાશીષ મેળવી પોતાની જાતને ધન્ય બનાવતા. પૂજ્ય માસીનું માતૃતુલ્ય વાત્સલ્ય, પ્રેમ, ઔદાર્ય, કરુણા, અનુકંપા વગેરે ગુણોથી સભર સ્ફટિક સમાન પારદર્શી પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમના દર્શન કરનાર દરેકના હૃદયને સ્પર્શી જતું અને હૃદયમાંથી ઉઠતો અંતરનાદ એ વાતની પ્રતીતિ કરાવતો કે આપણે આ મુક્તની કૃપા વર્ષામાં આવીને અભયપદને પામી ચૂક્યા છીએ. આવા સમર્થ મુક્તના કલ્યાણકારી ગુણોને આપણા જીવનમાં આત્મસાત કરી તેમની પ્રસન્નતાના પાત્ર બનવા પ્રયત્ન કરીશું તો જ સાચા અર્થમાં આપણે તેમને દિવ્યાંજલિ અર્પી ગણાશે. સાંપ્રત સમયમાં પતિ પત્નીના પવિત્ર સંબંધોમાં ઓટ અને ખોટ બંને વર્તાય છે. એકબીજા પ્રત્યે હૃદયમાં અતૂટ પ્રેમને બદલે કટુતા ને વૈમનસ્ય જન્મ્યા છે. હવસ વાસના સંતોષવાના કે પોતપોતાનો અંગત સ્વાર્થ સાધવાના પેતરા રચાય છે. એને લઈને છૂટાછેડા, અવૈધ્ય સંબંધો, વ્યભિચાર, બળાત્કાર કે હત્યા જેવા જઘન્ય અપરાધો થવા એ રોજબરોજની ઘટનાઓ બની ગઈ છે. સમાજની આવી કથળતી જતી પરિસ્થિતિમાં દિશાહીન થયેલા ને રાહ ભૂલેલાઓ માટે પૂજ્ય મામા ને પૂજ્ય માસીનું દાંપત્ય દીવાદાંડીરૂપ ને અજોડ છે. પૂજ્ય માસી જેવું આદર્શ પતિવ્રતાપણું અને પૂજ્ય મામા જેવી પત્ની પ્રત્યેની વફાદારી, નિષ્ઠા ને નિર્દોષ પ્રેમ જો સર્વના દાંપત્યમાં પ્રગટે તો સમાજમાં રહેલા અનેક પ્રકારના દૂષણો ને સંઘર્ષોનો આપોઆપ અંત આવી જાય ને સારા એ વિશ્વમાં સર્વત્ર સુખ, શાંતિ ને આનંદ પ્રસરે. દરેક જણ પોતાનો તથા અન્યનો સરળતાથી અભ્યુદય સાધી દુર્લભ ગણાતું મનુષ્ય જીવન સાર્થક કરી શકે. પ્રભુને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ કે આવી વિશુદ્ધ ભાવના વાસ્તવિકતામાં પરિણમે.